એમાં 118 નંબરનો શ્લોક લઈએ, એનો અર્થ લઈએ. જો કે પોતપોતાના સમયને અનુસરતા, અર્થાત પોતપોતાના સમય ઉદયમાં આવતા એવા પૂર્વબદ્ધ, પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા દ્રવ્યરૂપ પ્રત્યયો, પણ આ વાત અહીંયા પહેલી લીધી. પૂર્વના એટલે કોણ? દ્રવ્યરૂપ એટલે આશ્રવ એટલે કર્મ, જૂના કર્મ બંધાયેલા. એમાં બે વાત લીધી. કઈ બે વાત લીધી? પોત પોતાના સમયને અનુસરતા એટલે શું છે? એક વાત, એના કાળે હવે ઉદયમાં આવતા. કારણ કે બધા એક સાથે બંધાયેલા એટલે એક સાથે ઉદયમાં આવે એવું નથી. ઘણા એમ થાય છે ને, ઓલું સમૂહમાં મરણ થાય એટલે બધા કે એક સાથે બાંધાય એવું કોણ? કોઈ 25 વર્ષ પહેલા બાંધ્યું હોય, કોઈ 100 વર્ષ પહેલા બાંધ્યું, કેવી બધું હોઈ શકે? હા, ઉદયમાં એક સાથે આવે, અને ઉદયમાં એક સાથે આવે એટલે ઘણા એમ થાય કે એક સાથે 500 માણસ ચલો એક્સપાયર થઈ ગયા. તેનો અર્થ શું થયો? ઘણો કહેવાય ને સંખ્યા. અરે ભાઈ, અનંત જીવોની અપેક્ષા 500માં શું ફરક પડે છે? તો એ રીતે, અને બાંધો છે જુદી જુદી સ્થિતિને લઈને, એને પછી ઉદયમાં આવવાનો એક સરખો કાળો, એ જુદી વાત છે. તો પહેલું તો એમ જો કે પોત પોતાના સમયે અનુસરતા, પોત પોતાનો એટલે પોતાનો જયારે અબાધા કાળ પૂરો થાય છે અને ઉદયમાં આવવાનો. અબાધ ત્રણ વસ્તુ છે. અબાધા કાળ પૂરો થાય પછી શું થાય? ઉદયમાં આવે અને ખરી જાય. આ ત્રણ વસ્તુ, અબાધા કાળ પૂરો થાય છે, ઉદયમાં આવે છે અને કરવાનો. તો એ પોત પોતાના સમયને અનુસાર, એ જે કર્મો જયારે બંધાણ હતા ત્યારે જેટલું એની સ્થિતિ, ચાર પ્રકારના બનશે ને, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિને અનુભવ, એમાં સ્થિતિ બંધ જેટલો કાળ હતો એને અનુસરતા એક વાર, અને પૂર્વબદ્ધ. પૂર્વબદ્ધ એટલે પૂર્વે, અને અહીંયા પણ પૂર્વે એટલે શું? અજ્ઞાનદર. કેમ એવું? જ્ઞાન દશા કેમ બંધાતું નથી? કઈ બધા જ્ઞાનીઓ તદ્ભમોક્ષગામી નથી હોતા? એનું આયુષ બંધાય કે નથી બંધાતું? અને વર્તમાનમાં જે કોઈ શુભ અશુભ ભાવ થાય, ચાલો મુનિરાજ પણ લઈએ, તો એમને શુભ ભાવ થાય પંચમાવર્તનો, તો એનાથી બંધાય કે ન બંધાય? બંધાય છે ને. તો અહીંયા પૂર્વબદ્ધ એટલે શું? કે ભાઈ હવે તો કમસે કમ આશ્રવ અધિકારમાં આવ્યો, જ્ઞાનીના સર્વભાવ જ્ઞાનમય છે, પુણ્યપાપમાં કે જ્ઞાની બનતા નથી, એટલું તો હવે નક્કી કરી લે કે હજી ઠેઠ સુધી સમય સાર પૂરું થશે તોય કે જ્ઞાની બાંધે છે. અરે કમસે કમ જ્ઞાની બાંધતો નથી. જ્ઞાની શું કરે છે? જાણે છે આખો સમય સારમાં, એટલા માટે તેનું નામ જ્ઞાની પડ્યું છે. કર્મને બાંધે એટલે જ્ઞાની કહેવાય? બાંધે, કર્મને બાંધે તો શું કહે? અજ્ઞાનથી બંધાય, અને જ્ઞાનથી ના તારે. અજ્ઞાનથી બંધાય અને જ્ઞાનથી ના તારે. તો અહીંયા તો એ તો બે પોતપોતાના અવસરે આવે છે. અને એ કેમ એમ લીધું? પોતપોતાના અવસરે ઉદયમાં આવતા છે ને, અનુસરતા એટલે ઉદયમાં આવતા, પોતપોતાના સમયે ઉદયમાં આવતા, એમ કેમ લીધું? અહીંયા એમાં અબાધા કાળ ની વાત કેમ લીધી? અહીંયા ઉદયમાં આવે એની વાત કેમ લીધી? કે ભાઈ અહીંયા કે છે ઉદયમાં આવે છે ને છતાં બંધાતા નથી, અને આપણે ઉદયમાં આવે છે તો જેટલા જાય છે એના કરતા જોડાઈને વધારે બાંધીએ છીએ, એટલે એની વાત મેળવી છે કે ઉદયમાં આવે છે પોતે. અને કેવા બાંધેલા છે? પૂર્વબદ્ધ. પૂર્વબદ્ધ એટલે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા, એટલે બે વાત. પોતપોતાના સમયે, પોતપોતાના સમયે એટલે જયારે અબાધા કાળ પૂરો થઈને ઉદયમાં આવે છે ત્યારે, અને એવા પૂર્વ અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા દ્રવ્યરૂપ પ્રત્યયો એટલે કોને આવી? જૂના કર્મનો ઉદય, જેને અહીંયા પ્રત્યય આશ્રય. એટલે આગળ આવી ગયું તો ત્રણ પ્રકારે આશ્રવ આવ્યા છે શરૂઆતથી. આશ્રવ અધિકારમાં ખરેખર તો આશ્રવ એટલે શું? નવાનું આવવું. પણ એમાં કારણ કોણ છે? જૂના કર્મનો ઉદય. તો એને પણ કહી દીધા. અને એમાં પણ કારણ કોણ છે? વર્તમાન રાખ્યું છે એને પણ કહી દીધા. તો ઓલા જૂના કર્મનો ઉદય, નવું આવવું, એનું નામ દ્રવ્ય આશ્રવ. અને અહીંયા જીવ જોડાઈને રાગદેશમાં કરે એનું નામ ભાવ, તો ત્રણેયને આશ્રવ તરીકે કીધા. તો એ પ્રત્યયો પોતાની સત્તા છોડતા નથી. એટલે શું છે? પોતાની સત્તા ઉદય આવે છે, પોતા પ્રત્યયો પોતાની સત્તા છોડતા નથી. એટલે એવું શું આનો અર્થ છે? એ જ્ઞાની થઈ ગયા એટલે પૂર્વે બંધાયેલા કર્મોથી તરત જ નાશ થઈ જાય એવું નથી. કેમ? જ્ઞાની થાય એટલે બધા જૂના કર્મો બધા કેવા થઈ જાય? નહીં, જ્ઞાની થાય બધા નીકળી ન જાય, જૂના રે, જૂના બધા જે નવા ન બંધાય એમ જૂના બધા વહી જાય. તો જો એમ ખરી જતા હો તો ત્યાં ને ત્યાં સિદ્ધ દશા થઈ જાય. તો એ જ્ઞાની જે છે એ પૂર્વે બંધાયેલા જે છે, અમુક પ્રકૃતિ જાય છે સમય દર્શન થાય, પણ બધી જ પ્રકૃતિ નાશ પામી જાય ને બધું જો છૂટી જાય તો ત્યાં ને ત્યાં સિદ્ધ દશા થઈ જાય, અથવા ચાર ઘાતી જાય તો હરિયમ દશા થાય. તો એવું નથી. તો એ રીતે બહુ વાત આચાર્ય અમૃતચંદ આચાર્ય લખે કે ફરીથી પેલા ક્યાં છે? એ ઉદયમાં આવે છે. તો એનો પ્રશ્ન છે, ઉદયમાં શું કામ આવે? જ્ઞાની થાય એટલે બધા ખરી જાય? કે એમ નથી, બાંધેલા છે એ સત્તામાં પડે છે, અને એનો સત્તામાં જયારે કાળ પાકે છે ત્યારે ઉદયમાં આવે છે. અને એ બધા કેવા છે? પૂર્વ બાંધેલા, નવા બાંધતા નથી. અજ્ઞાન દશામાં જે બાંધેલા છે તે પ્રત્યયો પોતાની સત્તા છોડતા નથી. જ્ઞાની થયા, અજ્ઞાની માંથી જ્ઞાની થયા એટલે બધા કર્મો કેવા છે? છૂટી જાય? ના, એવું નથી. એના સંબંધીના જે હોય શ્રદ્ધા અને અનંતાનુબંધી સંબંધી એ બધા છૂટી જાય. પણ એનો અર્થ એમ નથી બધા છૂટી જાય, અને બધા છૂટી જાય તો મુક્ત જાય. તો એ પોતાની સત્તા છોડતા નથી. એનો અર્થ છે સત્તામાં છે, હૈયાત છે. એનો અર્થ છે એ બધા કાળ પૂરો નતો ત્યાં સુધી છે, મિથ્યાત્વમાંથી સંન્યક થઈ ગયું તો પણ એ છે. અને તો પણ સર્વ રાગદેશનો અભાવ હોવાથી નાની કર્મ બંધને કદાપી અવતાર એટલે ધરતો એ નથી. તો એ શું છે કે ફરીથી અહીંયા પેલું શું કીધું? પૂર્વના બંધાયેલા છે એ કેવા છે? સત્તામાં પડ્યા છે, એ ઉદયમાં આવે છે. પછી આવે જયારે એનો કાળ પોતા પોતાના સમય. જો સત્તામાંથી નાશ થઈ ગયા હોતા તો ઉદયમાં આવવાનો પ્રશ્ન જ નથી. તો મિથ્યાત્મમાંથી સમ્યક થયું એટલે બધા કર્મો જે છે એ નિઝરી જાય છે, છૂટી જાય છે એવું નથી. પણ એ સત્તામાં જે એને ભૂમિકાને યોગ્ય છે એવા સત્તામાં રહે છે, અને એનો જયારે સમય આવે છે ત્યારે ઉદયમાં આવું થવા છતાં પણ તો પણ આચાર્યદેવ એટલો સ્વીકાર કર્યો કે એવું નથી કે એને જ્ઞાની થયા એટલે બધા કર્મો છૂટી ગયા છે એવું નથી. તો અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવ્યા તો અજ્ઞાન દશામાં બંધાયેલા એને સત્તામાં છે, છે એટલું નહીં ઉદયમાં આવે છે, અને તો પણ બંધાતો નથી. એ બહુ આશ્ચર્ય થાય. એટલે ઉદયમાં આવે એટલે તો બંધાય જ ને. આપણે આપણને પુણ્યની પ્રકૃતિ કે પાપની, સાતાની કે સાતાની, ઉદયમાં આવે તો શું થાય છે? બંધાય છે કે નહીં? તો બધું એવું જ છે કે ભાઈ ઉદય કોઈને ન છોડે. ઉદય તો કોને ન છોડ્યો? તીર્થંકર ને ન છોડ્યા નહી, બધા આવ્યા કે નહીં? મહાપુરુષો ને પણ રામચંદ્રજી જ્યાં જે દિવસે શું થવાનું હતું? રાજા એની બદલે ક્યાં ગયા? જંગલમાં કેટલા વર્ષો માટે? તો એ તો બધું કર્મ કોઈને છોડે છે? તીર્થંકર જે હા સતીઓના તો ગણાય છે. પાર્શનાથ મુનિરાજ ને પણ આવ્યો કે નહીં? કર્મે તો ભલ ભલાને પણ છોડ્યા નથી ને. અહીંયા કે છે કે જ્ઞાની ને કઈ નથી કરી શકતા, કે આવું હોવા છતાં એમ આચાર્ય કે સત્તામાં છે અને જ્ઞાન નથી બાંધતો એને તો પ્રશ્ન જ નથી. ત્યારે તો પ્રશ્ન જ નથી. પાતો પૂર્વે બાંધેલા છે, પછી સમ્યક જ્ઞાન થયું, નાની દશા આવી, સત્તામાં જે એને જેટલા નથી એ છૂટી ગયા પણ બીજા છે, અને હવે એનો શું થાય છે? ઉદયમાં આવે. ત્રણેય પૂર્વે બાંધેલા છે, જ્ઞાન સમ્યક જ્ઞાન થયું, હજી એ ભૂમિકાને યોગ બધા ભળેલા છે, અને હવે શું થાય છે? ઉદયમાં આવે તો હવે તો બંધ આવવા જોઈએ જ્ઞાની. તો પણ છે શબ્દ આવ્યો, આ એક પરિસ્થિતિ દેખાડી, પૂર્વે બાંધેલા અબાધા કાળમાં હતા એટલે હતા, અને હવે શું થયું ઉદયમાં આવ્યો. પૂરે નહોતા બાંધતા તો પ્રશ્ન નથી, અબાધા કાળમાં હતા તોય પ્રશ્ન નથી, પણ હવે તો હવે શું થયું તો બંધાય કે ના બંધાય, ભલ ભલા જ્ઞાની ને બધાને હોય કે નહીં. તો બહુ સરસ હવે એનો આ આખો આશ્રવ અધિકાર નો સાર આ રીતે. તો પણ સર્વ રાગદ્વેષ મોહનો અભાવ હોવાથી, શબ્દ શું આપ્યો આવું તે કહ્યું સર્વ, હજી તો ચોથું ગુણ સ્થાન હોય તો કેટલા રાગ્યો અનંત આનંદ ચોકડી ગઈ, કઈ વધારે કઈ, હજી તો ઉલટા ના પ્રણ તો હજી બાકી છે. તો એકત્વ નથી પણ બીજા તો છે કે નહીં, તમે એને સર્વ કેમ કહી દીધા, તમે અલ્પ કાંઈ નથી, ત્રણ હજી બાકી રહ્યા, તમે હજી જો મેથ્સ પ્રમાણે ગણો તો 25% ગયા છે, 75% બાકી છે, શું કઈ નથી, મેજોરિટી ત્રણ બાકી છે, ચાર માંથી એક જાય તો કે મેજોરિટી ક્યાં ગયા, મેજોરિટી ક્યાં હોય, 25% ગયા, 75% તો આપણી વાત નથી કરતા કે નાની ને માટે ની ચાર માંથી એક જાય તો કેટલા ટકા બાકી રહ્યા. જીવનમાં આ એક પ્રકાર સમય સામી શૈલ, તારે જો બધું જોવું છે ને તો તું કર્ણા ની યોગવાન છે, તારે ત્યાં એક એક પરિણતિ ની વાત આવશે, એ તો શ્રેણી માંડે ત્યારે પણ હજી અલ્પો છે એ બધી જ વાત આવશે, પણ અહીંયા અત્યારે ક્યાં છો તું, સમયસાર. અને સમયસાર કેવું છે, શુદ્ધ નહીં થી શુદ્ધાત્મા ની વાત કરે છે, એમાં હજી તું કે ના બંધાય તો મિથ્યા દ્રષ્ટિ બાંધે, જ્ઞાની બાંધે, ફરક તે હું પાડો, કમસે કમ પર્યાય અપેક્ષા તો હું ફરક પાડો, કે અજ્ઞાની પણ બાંધે છે જ્ઞાની પણ બાંધે છે. અહીંયા આખા બે આત્રા પાડી દીધા છે, એક બંધ માર્ગે છે ને એક મોક્ષ, તો કે આવું છે તો પણ સર્વ રાગ દ્વેષમાં, અહીંયા સર્વ એટલે કોણ લેવું, અનંતાનુબંધી સંબંધી ના રાગવેશ અને મિથ્યા, મોહ એટલે મિથ્યા, અને પછી એનો શું લીધો, અભાવ હોવાથી. અહીંયા પછી કર્ણાની શૈલી ન લેવી, કે અહીંયા અભાવ એટલે શું છે, ક્ષય ની વાત, અને ક્ષય તો અહીંયા આ કાળે હોય જ નહીં, એટલે આ પછી ત્યાં નહીં, તો એવું બધું નહીં વિચારવાનું, અહીંયા તો એ ગયું એટલે ગયું બસ, પછી એનો ઉપસમ થયો ને એનો ક્ષય ઉપસમ થયો ને એવી અહીંયા કર્ણાની યોગની શૈલી બરોબર છે, તો એ વાંચતો તો એમ જ વાંચજે, અહીંયા તો શેની વાત છે, આખું આખી વાત આગળ આવી ગયું છે ને બધું, કે કર્મ પહેલેથી લઈ લીધું છે આખું, જીવ અજીવ અધિકારમાં પણ અજીવથી બિન બધાથી કરી લીધું, કરતા કર્મમાં પણ એનો હું કરતા નથી, પુણ્ય પાપ પણ બેસવાનું, બધી ન્યાય શૈલીથી જ્ઞાની બંધાતો નથી ને જ્ઞાની બંધા અજ્ઞાની બંધાયા વગર એ વાત આખી છે. તો એ સર્વ રાગદ્વેષનો અભાવ હોવાથી જ્ઞાનીને કર્મ બંધ કદાપી કદાપી ક્યારેય પણ, ચલો નિશ્ચયથી નહીં પણ વ્યવહારથી તમને ક્યાં ભાઈ, હજી તને તને કઈક શું અંદરમાં પક્ષ છે, શું પક્ષ છે, જ્ઞાની બંધાય છે, કારણ કે જો જ્ઞાની બાંધે તો બી બાંધો ને, એને શું છે જ્ઞાનીનું બાનું લઈને પોતાના મિથ્યા અભિપ્રાયનો બચાવ કરો, જો જ્ઞાની બાંધે છે, અમે આમ ભલે થોડો ઓછું હતું, અહીંયા કહે છે તું જ્ઞાનીની શ્રેણીમાં આવતો જ નથી, જ્ઞાની કદાપી, અને એમાં શબ્દ છે ને કદાપી, કદાપી માણસે સંસ્કૃત શબ્દ કયો હશે ખબર, જાતું જાતું, ગુરુદેશ આ બધા અર્થ કરતા હોય એમાં હશે ને, એમાં લોકાર્થમાં છે ને જાતું, જાતું એટલે ક્યારે, એમ કદાપી ક્યારે, એ અવતાર ધરતો નથી એટલે થતો જ નથી. હવે એનું કારણ આપણને આગળ આવી ગયું છે ને, આ ત્રણ વાત આવી હતી ને, આગળ ક્યાં આવી હતી, નવા કર્મનું આવું, એમાં નિમિત્ત કોણ છે, જૂના કર્મનો ઉદય, પણ એ પણ ક્યારે જડાય, વર્તમાન રાગદ્વેષ મોહ કરે તો, એમ ત્રણ આવ્યું તો કેમ આવ્યું તો, સૌથી પહેલી જ ગાથામાં, સૌથી પહેલી જ ગાથામાં એ વાત આખી લીધી હતી આચાર્ય, જો એમાં આપણે લઈએ કે છે જ, એકસો એમાં છે ને ટીકાનો બીજો પેરેગ્રાફ, મિથ્યાત્વ અવિરતી કસાય નો યોગ એ પૂતગલ પરિણામો, બરોબર છે? એ કોણ લેવા? જૂના નો ઉદય એ પરિણામો, અને હવે જ્ઞાનાવાણી પૂતગલ કર્મ ના આશ્રવણ એટલે આવવાના, એ નવા, બરોબર? ઓલા જૂના કર્મ નો ઉદય, ઓલા જે લીધા છે ને એ જીવની પરિણામ ના લેવા, એ પ્રકૃતિ ના નામ, એટલે તો પૂતગલ પરિણામ લેવા. મિથ્યાત્વ એટલે દર્શનો ને એ બધા જે લીધા એ પૂતગલ પરિણામો, અને નવા જે જ્ઞાનાવાણી જે આવે છે એના, અને એ બે, અને તેમને પણ, તેમને એટલે કે જે આ જૂના કર્મ નો ઉદય અને નવા આવવાનું નિમિત્ત, પણ આનું નિમિત્ત, નિમિત્તનું પણ નિમિત્ત, આ વાત હજી આગળ આવશે આ ગાથામાં. રાગ દ્વેષ મોહ કે જે અજ્ઞાનમય પરિણામ છે, આવી ગયું. નિમિત્તનું પણ નિમિત્ત, એમાં અહીંયા પણ કીધું કે જૂના કર્મ જે પૂર્વે બાંધેલા છે એ બધા હવે નવાનું કારણ થતા કેમ નથી, કે વર્તમાન મોહ રાગ દ્વેષ નથી, માટે જૂના કર્મ શું થઈ જાય છે, ઉદયમાં આવે છે પણ ખરી જાય, નિજરા થઈ જાય, અને નવું બંધન થતું નથી. તો એ હોવાથી જ્ઞાની ને કર્મ બંધ કદાપી, પાતો અમૃત ચંદ્રાચાર દેવ એટલે પક્ષ તો જ્ઞાની નો જ લે ને, કારણ કે ભાઈ એક જ લાઈન માં છે ને, મોક્ષ માર્ગ માં છે. એમ નથી કે ભાઈ સત્ય નહીં, પણ કઈ બંધાય છે એટલું તો લ્યો, એમને હજી ભવ કરવા પડે. કોઈ જ્ઞાની તદ્ભવ મોક્ષ આમી જુદી વાત છે, પણ કરવા પડે છે કે નથી કરવા પડતા, એક બહુ જ વિચાર. તને જ્ઞાની ને ભાવ છે, રાગવેસ કરે છે, એમ સિદ્ધ કરીને તને શું હાથમાં આવવાનું? તને જ્ઞાની પ્રત્યેની બહુમાન ભક્તિ હશે ને એ છૂટી જાય. ઉલટા ને એમ કે જ્ઞાની એ કેવા છે કે હવે બંધતા જ નથી, મોક્ષ માર્ગે આગળ વધતા જાય છે, એવી કે મહિમા તને નથી આવતી, તેનો ભાવ લઈ. જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા દ્રવ્ય આશ્રવ સત્તા અવસ્થામાં હયાત છે. આમ પણ કેમ બધું જ્ઞાનીને પણ, આપણે તો અજ્ઞાનીને પણ છે, જ્ઞાનીને પણ છે, ભાઈ પૂર્વે બાંધેલ તો જ્ઞાનીને પણ, જેમ અજ્ઞાનીને છે એમ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં, જો આ ખાસ લીધું છે, બંધાય ક્યારે? અજ્ઞાન અવસ્થા. જ્ઞાન અવસ્થામાં તો છૂટી જાય, નવા બંધાય નહીં અને જૂના છૂટતા જાય છે. આપણે લઈ છે ને, સિદ્ધ ભગવાન બાંધે કેટલું ને છોડે કેટલું? ના પણ જે પેલું પડેલું હોય એ બધું છોડે ને, ક્યાંનું નહીં. અચ્છા, હરિયન ભગવાન શું કરે? હરિયન ભગવાન શું કરે, બાંધે કે છોડે? એમને છૂટતું જાય છે બધું, છૂટતું જાય છે. જ્ઞાની ને શું છે, છૂટે છે વધારે, બાંધે છે થોડું. અહીંયા તો ના પાડી વાત, એક જ સામાન્ય, અને આપણી
બધું નીકળી જાય. સિદ્ધ ભગવાન
એને તો પ્રશ્ન જ નથી, બાંધવા છોડવાનો કોઈ પ્રશ્ન જ નથી. હરિયન ભગવાન ને હવે બધું શું થાય છે, છૂટતું જાય છે. પછી સાધક દશામાં શું હોય છે, એ નવું બાંધતા નથી અને જૂનું છૂટતું જાય છે, અથવા અલ્પ ચારિત્ર ની અપેક્ષા લઈ તો અલ્પ બાંધે ને વધારે છોડે. અને આપણા જીવનમાં શું છે, નહીં ને, અમે અમારે નિજરા થાય છે, અમારે પણ સવિપાક નિજરા થાય છે. અરે ભાઈ, જેટલું છૂટે છે એની કરતા વધારે તું બાંધે છે. 5000 ની લોન પાછી આપીને 50000 ની લીધી તો લોન પાછી આપી કે નહીં? 5000 ની તો આપી કે નહીં, પણ કેટલી લીધી તો જોતું, તારી ઉપર ની લાયબિલિટી તો વધી છે. અહીંયા કરે છે તો અહીંયા કે જ્ઞાની ને પણ પૂર્વે જ્ઞાન અવસ્થામાં બંધાયેલા દ્રવ્ય આશ્રવ સત્તા અવસ્થામાં, અબાધા કાળમાં અસત્તા અવસ્થામાં હયાત છે. જ્ઞાની થયા એટલે બધું છૂટી ગયું એમ નથી, અને હવે સત્તામાં છે તો શું થાય છે, તેમના ઉદય કાળે, એમનું જયારે સ્થિતિ બંધ પૂરું થાય છે એની કાળ, ત્યારે ઉદય કાળે ઉદયમાં આવતા જાય છે. આ સ્થિતિ કોની હોય છે, આવી સ્થિતિ કોની બનતી હોય છે, બધાને, આપણને બધાને બનતી, જ્ઞાની ને પણ આવું છે કે બંધાયેલા ભેડા છે, એનો કાળ પૂરો થાય એટલે ઉદયમાં. હવે ફરક ક્યારે પડે છે, જયારે ઉદય કાળ બે માં મોટો ફરક પડશે. આપણે ઉદય ક્યાં ઉદય કાળે જોડાય છે, સાતા ના ઉદય કાળે કે અસાતા ના ઉદય કાળે? અસાતામાં જોડે. સાતામાં તો આપણે સારું લાગે છે એટલે દ્વેષ કરતા નથી. અસાતામાં આપણે ક્રોધમાન બધું કરીએ છીએ, ક્રોધમાન અસાતાના ઉદયમાં કરીએ છીએ ને, સાતાના ઉદયમાં નથી કરતા ને. ત્યારે ક્યાં કરીએ
છીએ?
તમે રાગ, અમે રાગ કરીએ છીએ, દ્વેષ તો નથી કરતા ને. સાતાના ઉદયમાં હા રાગ કરીએ તો તમે દ્વેષ તો નથી કરતા ને? અરે દ્વેષ પણ કરીએ છીએ તે મતલબ ઓછા કેમ આપ્યા છે? ઓલા કદાચ આપતો હોય એમાં પણ એવું ના સમજ્યું કે સાતાના ઉદયમાં માત્ર આપણે શું કરીએ છીએ, રાગ જ કરીએ એવું નથી. દ્વેષ પણ કરીએ છીએ, એનું લઈને અભિમાન પણ કરીએ છીએ, ખોટા રસ્તે કરવાનું માયાચારી પણ એ બધું જ કરીએ છીએ એવું નથી કહે. તો અહીંયા કોઈ પણ છે એના ઉદય કાળે આવતા જાય બે ને જ્ઞાની. હવે શું થાય છે? પરંતુ તે દ્રવ્ય આશ્રવો, અહીંયા બે ફાટા પડે છે. આપણે શું કરીએ છીએ ઉદય કાળે એમાં કેમ એમાં જોડાય છે? એમાં કેમ જોડાય? અસાતાના ઉદયમાં તો કોઈ ના જોડાય ને, કારણ કે તો દુઃખદાયક છે એટલે એમાં તો ન જોડાય ને. તો એમાં શું કામ જોડાય? ઉલટા ને તમે કહો સાતાના ઉદય હોય તો એમાં જોડાય, પાપના ઉદયમાં કોઈ જોડાય? સર્પ સામે કોઈ ઓલો ડંખ મારો હાથ આગળ ચડે, સિંહના મુખમાં કોઈ માથું નાખે, જો આપણને એવું લાગે છે કે કોઈ એના પ્રત્યે ક્રોધ આદિ કરીએ તો એમ નહીં. જે અસાતાનો ઉદય છે એને દૂર કરવાય જોડાય છે, સાતાના ઉદયમાં રાગ કરીને રાખવાનું ભોગવવા માટેનો જોડાય, જોડાણ બેમાં છે. એકને શેમાં છે? દૂર કરવા માટેનું જોડ, અને એકમાં છે એવું છે રાખવાને ભોગવવા માટે હર સમયે ઉદય કાળે ઉદય તમને દેખાતા નથી, જોડાય કેવી રીતે? શું મળે છે? અરે તો અહીંયા ચાલો અમે લઈએ ઘાતી કર્મ લઈએ, એમાં તો સંયોગ નથી. બરોબર ને? ઉદય દેખાય છે, કર્મ નથી દેખાતા, એનો ઉદય નથી દેખાતો, તો જોડાય ક્યાંથી? જોડાય દેખાણા વગર જોડાય કેવી રીતે? પ્રશ્ન એ છે, જો ન દેખાય એટલે ન જોડાય તો એકેન્દ્રીય તો બહુ સારું. દેખાવું ન દેખાવું પર નથી, અંદરમાં તારા અભિપ્રાયનું એ તરફ વલણ રહ્યા જ કરે છે. દુકાને બેઠા ત્યારે પૈસાનો મોહ નથી, ક્યારે મોહ છે? હર સમય અંદરમાં. એના માટે કોઈ દેખાય જ્ઞાન ના ક્ષોભ સમય એ જરૂર નથી, અંદરમાં એના પ્રત્યેની રૂચિ ને પ્રકાર તો પરિણમન રહેલું જ છે. તો અહીંયા એ ઉદય કાળે આવતા, પરંતુ તે દ્રવ્ય આશ્રવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી. આપણને ઉદયમાં જોડાય છે તો નવા કર્મબંધનું કારણ થાય છે. તો એ દ્રવ્ય આશ્રવ ફરીથી ક્યાં દ્રવ્ય આશ્રવ? જૂના અજ્ઞાન અવસ્થામાં બાંધેલા અને હવે ઉદયમાં આવ્યા એ હવે નવા બંધનું કારણ થતા નથી. જે આપણને ક્યારે બાંધેલા? આપણે ક્યારે ક્યાં ક્યાં સમય બાંધેલા? આપણે અજ્ઞાન અવસ્થામાં બાંધેલા. અરે અજ્ઞાન છે એમાં આ બાંધેમાં શું છે? ગમે તે ભૂતકાળ લઈ લે એવું તો આપણે પહેલા બધા શુદ્ધ હતા અને પછી આ સંસારમાં આવ્યા એવું. એમ કઈ થોડી વસ્તુ કઈ પેલા શુદ્ધ હતા, પ્યોર હતા, પછી મમતા શરૂ કરી એટલે અનાદિકાળ અજ્ઞાન દશામાં જ. તો એમાં અહીંયા તો જ્ઞાની જે પૂર્વે અજ્ઞાન દશામાં બંધેલા એ કર્મનું કારણ થતું. કેમ? શા માટે? કે જ્ઞાનીને સકળ રાગ દ્વેષ મોહ ભાવોનો અભાવ છે. ફરીથી અભાવની વાત છે, કોઈ આવા તર્ક ન કરવા. આ તો ક્યાં કાળની વાત છે? ચોથારાની વાત છે, જ્યાં તીર્થંકર હોય જેના પાદ બ્રહ્મમાં પાદ પદમાં એને સાહિત થઈ શકે. જીવને ખબર નહીં પોતાની કલ્પનાથી શાસ્ત્રોના અટકરવા છે. લખનાર આચાર્યો જ્ઞાનીઓથી લઈને એને ક્યાં ભાવે લખવું એ કોઈ આપણે વિચારતા. અહીંયા કહે છે કે મિથ્યાત્વ સંબંધીના એ જ મુખ્ય છે. 5000 ની લોન લીધી હોય અને એમાં પછી દેતા દેતા કદાચ પરચરણમાં 5-10 રૂપિયા અથવા 100 રૂપિયાની ભૂલ આવી તો એને એમ કહેવાય ને હજી તારે ઘણા બાકી છે, એમ અહીંયા કેટલા દીધા 4990 આપી દીધા છે. કોઈને પૂછે કે આ ભાઈના જે ઉધારી બાકી તો વેપારી શું કહે, અરે ભાઈ આના પાને સહિત આવી ગયું છે, પણ અલા 10 બાકી છે ને. અરે ભાઈ ટેકનિકલ ભલે તમે કહેતા હો અને વર્ષ પૂરું થાય ત્યારે શું કરે, કસર ખાતે કાઢી નાખે. ત્યાં તો બધું જ કરે, ત્યાં ઓલા પાસે 10 માગવા ન જાય, અને માગવા જાય તો બીજા ધંધો ન કરે. એટલું તો એકબીજામાં છે. અહીંયા તો તને જ્ઞાની પ્રત્યે કેમ એવી મહિમા નથી આવતી કે આપનો અલ્પ દોષ હું એને ગણતો, ઓલા જે વેપારી સાથે આટલું ડીલ થતું હોય કદાચ એમાં ગણતરીમાં થોડોક ફેર થઈ ગયો એને માગવા જતો એ કરતો, ના ભાઈ ચાલો એ તો છે આપણે તો વાંધો નહીં એટલા. તો જો બીજાને માટે તું ન્યા છોડી શકે છે, અહીંયા જેને તું આદર્શે પૂજ્યમાને જેના માર્ગે જેનો ઉપકાર છે એને તું આટલું ગૌણ નથી કરી શકતો. અહીંયા તો એ જ્ઞાનીને શું છે, ત્રવ્યાસો જ્ઞાનીને કર્મબંધનું કારણ છે. કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષમો ભાવનો અભાવ છે. કોઈને એમ થાય તું અમૃતચંદ્રાચાર્ય સામે ચેલેન્જ કરી કે ચર્ચા કરી, એમણે લખ્યું છે મૂળમાં લખ્યું છે ને જાતું કદાપી એના સર્વ બધા એમાં લખ્યું જ છે ને, સર્વ રાગદ્વેષો તો એમના મૂળ શબ્દો છે, અભાવ છે. અહીં જો એટલા માટે ખુલાસો કરે છે જયચંદજી, ખુલાસો ભાઈ તને બહુ પ્રશ્ન થતો. અહીં સકળ રાગદ્વેષમોનો અભાવ એ કેવા લગા, બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોની અપેક્ષા એ સમજ. બુદ્ધિપૂર્વક એટલે શું કે જ્ઞાનમાં પકડાય એવા, રૂચિપૂર્વક ના, એકત્વ પૂર્વક ના, મિથ્યાત્વ સહિત ના, એને અહીંયા સમજવો. ઓલું નહીં બુદ્ધિપૂર્વક એટલે જ્ઞાનમાં પકડાય ના, અબુદ્ધિ એટલે એ બધી કોની શૈલી છે, કર્ણાનિયોગની શૈલી છે. અહીંયા કઈ છે, શ્રદ્ધાની અપેક્ષા. અહીંયા સકળ રાગદ્વેષમોનો અભાવ બુદ્ધિપૂર્વક એટલે રૂચિપૂર્વક, એકત્વ પૂર્વક, કર્તૃત્વ બુદ્ધિપૂર્વક, સ્વામિત્વપણે રાગદ્વેષમોનો અપેક્ષા એ સમજો. હવે આ જ અર્થ દ્રઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનિકા રૂપે શ્લોક કહે છે. આવો બધો ઘણો પ્રકાર હોય છે, શ્લોકો હોય છે ને એ કેટલા પ્રકારના હોય છે. અહીંયા સામાન્ય ક્યારેક તો આ જે ગાથા છે ને એના જ અર્થનું હવે કળશ રૂપ આવે છે, ક્યારે પછી કેવા હોય છે, હવે જે ગાથા આવવાની છે એના માટેની પણ એ આવતી હોય. અને કોઈમાં તો શિષ્યનો પ્રશ્ન શ્લોક રૂપે કહી દીધો હોય, બહુ રેર છે, પણ આવું બે વધારે આવતું. એના જ અર્થ જે ગાથામાં ટીકા અમૃતચંદ્રાચાર્ય કે અમે કરી દઉં એના જ અર્થનો હજી વિશેષ કરવા માટે એના જ અર્થરૂપ કાવ્ય કહેવામાં આવે છે. અને ઘણી વાર શું હોય છે, પૂર્વે જે ગાથા આવે છે એની સૂચના રૂપે એ પ્રાયસ કે હવે શું વિષય આવશે તારા માઇન્ડમાં આવી જાય એના માટે કરતા હોય છે. તો એ 119 નંબરનો છે. કુંતકુનાચાર્ય તો લખ્યું છે આ અધિકારો અમૃતચંદ્રાચાર્ય પોતાના આત્મખ્યાતિમાં પાડ્યા છે. એમણે જોયું કે આ ગાથા ગ્રુપની અંદર આ આશ્રમનો છે તેમને આશ્રમ અધિકાર કહેતો, અને આમાં સંવરની વ્યાખ્યા તો સંવર એ રીતે પોતે રીતે એમાં પાડ્યા છે. અને પછી એમાંથી એને નાટ્ય રૂપાંતર કર્યું ને, નાટકમાં ઓલા અંક આવતા હોય છે કે એમ પછી બે પાત્રો આવે છે જ્ઞાનીઓ એને ઓળખે છે તો નીકળી જાય. એટલે એ જે છે પેલું કોઈ પણ શરૂઆત અને અંતમાં એને ઓળખનારા કોણ છે, જ્ઞાન છે. તો જ્ઞાનને અહીંયા મહિમા મંગળ રૂપે કહીને જ્ઞાનની મહિમા એમાં કરે છે. તો અહીંયા 119 નંબરનો શ્લોક લઈએ. કારણ કે જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અસંભવ છે. શબ્દ શું હોય આપણો, આટલું બધું તો જ્ઞાની તો મોટા શાસ્ત્ર ભણેલા ને એ બધા જ્ઞાની કહેવાય. બધું બહુ યાદ આવે, બધું જ્ઞાન જે 11 અંગ ભણેલા હોય બધા એ જ્ઞાની કહેવાય ને. જેને આત્મા અનુભવ્યો અને આત્માની વાત જો કહેતા ના આવડે જ્ઞાની કેમ કહેવાય. જો આત્મા અનુભવ્યો તો આત્માની વાત કહેતા આવડવું જોઈએ કે નહીં, એને પોતે આપણે સાકર ચાખી હોય તો પછી ખબર તો પડે ને સાકર કેળીનું વર્ણન તો આપણે કરી શકીએ ને. એક બહુ જ વેદન ને માટે પછી ભાષાની જરૂર નથી. વેદન જુદી વાત છે અને વાણી જુદી વાત છે. કોઈ એવો મૂંગો હોય સાકર ચાખી એ નથી બોલી શકતો, એનો અર્થ એમ છે કે એને સાકર નથી ચાખી. એટલે એ રીતે હંમેશા વેદન ને વાણીની જરૂર નથી, એનું વર્ણન કરી શકે એવા ક્ષોપશબ્દ ની પણ જરૂર નથી. એક વેદન એક જુદી જ આખી વાત છે. ન કહી શકે, ન બોલી શકે, ન એના વિશે વિસ્તાર કરી શકે, અને છતાં એ વેદન એ જુદું છે. તો અહીંયા જ્ઞાની ને રાગ દ્વેષ અસંભવ, આમ આમ આશ્ચર્ય લખે. અસંભવ એટલે આમ એમ કેવું તું, કઈક મુશ્કેલ એવું કઈક લખવું તું, ઇમ્પોસિબલ સાવ અશક્ય. અસંભવ સંભવ ભવ પ્રણમન, એવું એને પ્રણમન હોય જ નહીં. જ્ઞાની ને રાગ દ્વેષ મોહનું સંભવ છે ને સમ્યક પ્રકાર પ્રણમન, પ્રણમન ભવ ભવું હોવું અને થવું બે શબ્દ છે ભવમાં. તો અહીંયા જ્ઞાની ને એવું ક્યારે ન રામચંદ્રજી છે રાવણ સીતાજી નું હરણ કરે તો પછી ઘરે બેઠા રહ્યા ને તો ક્યાં ગયા, તો એ રાગ હતો કે નહીં, ચારિત્ર દોષ હતો કે નહીં, ચારિત્ર તો દોષ હતો ને. અને આવું તો અમે ના કરીએ, જાડ ને પૂછે આને પૂછે કે નહીં, અને છ મહિના બે ચાર દિવસ નહીં કેટલા છ મહિના, તો પછી આવું તો આવું અમે ભૂલ ન કરીએ ને. તને જ્ઞાની ને જોતા ઓળખતા સમજતા તને આવડતું નથી. જ્ઞાની જ્ઞાનીએ જેનાથી ભેદજ્ઞાન કર્યું એના સહિત શું કામ તું જોવે? આ બધાથી ભેદજ્ઞાન કર્યું છે કે ને, સેનાથી કર્યું છે? નો કર્મ, ચલો એનાથી લઈએ. તે વખતે ચારિત્ર મોહ નો ઉદય છે એનાથી પણ, એનાથી કર્યું છે ને. હવે એ સમયે થતો અસ્થિરતા નો રાગ એનાથી પણ કર્યું છે. તો જેનાથી એને ભેદ કર્યો છે એનાથી સહિત તું જ્ઞાની ને જોવે છે, તો તે ખરેખર જ્ઞાની ને જોયા નથી. તું એ ત્રણ થી તને જોવે છે, અને એવા જો જ્ઞાની ને જોવે છે તારામાં જ્ઞાની માં શું ફરક રહે? તો જ્ઞાનીએ જેમાં પોતાનું હોવાપણું સ્થાપ્યું છે, સ્વામિત્વ સ્થાપ્યું છે, એ ભાવથી તું જો ને જ્ઞાની ને પૂછજો છે. તમે ચારિત્રના મોહમાં એકત્વ છે, તમને કર્તૃત્વ છે, દ્રવ્ય કર્મના ઉદયમાં છે, નો કર્મ અને નથી તો એનો તું શેમ માની લે છે? હા, જ્ઞાની સ્વામી છે, કોના સ્વામી છે? સુરતાલી શક્તિ માં કઈ છે? સંબંધ શક્તિ છે ને, સ્વ સ્વામી સંબંધ શક્તિ, સ્વ એમાં સંબંધ શક્તિ, આમ કે પોતાના દ્રવગુણ ને નિર્મળ કરીએ એ મારું સ્વ અને હું એનો વાત પૂરું, બસ એનાથી અધિક. તો અહીંયા કે એ અસંભવ છે, તેથી તેને બંધ નથી, તેથી જ્ઞાની ને બંધ નથી. અસંભવ છે, સાકર કડવી હોય એ કેવી છે? અસંભવ, નોટ પોસિબલ. ઓલા ત્રણ દોષ આવે છે ને લક્ષણ ના, અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અસંભવ આવે છે ને, તે સંભવ જ નથી એમ જ્ઞાની આમાં આવે છે. બનાસીધા જ્ઞાની વિષયમાં રમે ય સંભવે નહી, એવું ઉપર કહેવું છે ને. જ્ઞાની જે છે વિષય કસાયમાં એ રમતો હોય એવું એ અસંભવ છે. તો અસંભવ છે તેથી તેને બંધ નથી, કેમ કે રાગ દ્વેષ જ બંધ નું કારણ છે. આવી ગયું? જો આમાં 178 ગાથામાં સરસ, એના માટે રાગ આદિ નહીં ત્યાં બંધ નહીં, સિમ્પલ વાત. અને આગળ બંધ અધિકારમાં શું વાત, આ જ વાત ને શું આવશે? અધ્યવસાન બંધ નું કારણ, બસ એક જ વાત છે. અહીંયા રાગ લીધો છે, વાત જુદી જુદી આવે પણ એ વાત એક જ વાત. જ્યાં જ્યાં જે અધિકાર એવા શબ્દ આવે છે, મારો ન મારો જીવને છે બંધ અધ્ય, એમ અહીંયા પણ એક છે, જ્યાં રાગ નહીં ત્યાં બંધ નહીં, અને જ્યાં રાગ છે ત્યાં બંધ થયા વગર, અને જ્ઞાની ને એકત્વ પૂર્વક નો રાગ નહીં હોવાથી એને બંધાતા જ નથી. કારણ કે રાગ અને આ જ મોટા મોટો આપણો ફરક પડે છે. શું ફરક પડે? નવા કર્મ આવે એવું આપણે ઈચ્છતા નથી, કારણ કે નવા કર્મ આવશે તો શું થશે? બંધાશે, આવશે તો બંધાશે. અને એટલા માટે આપણે શું કરીએ છીએ, નવા કર્મ ના આવે એના માટે નો કર્મ દૂર કરીએ છીએ. બરોબર ને? આમ સરસ ઉપાય તો એ છે ને. અહીંયા આચાર્ય જે કહે છે એ કારણ છે કે રાગ દ્વેષ કારણ છે. જો નો કર્મ બંધ ના કારણ હોત તો એકેન્દ્રી જીવને કેટલો થવો જોઈએ? અલ્પ થવો જોઈએ. અને ચક્રવર્તી છ ખંડમાં છે, અથવા સૌધર્મ ઇન્દ્ર 32 લાખ વિમાન, કોઈ કોઈ માં તો અસંખ્ય દેહ બધા, તેને કેટલો થાય? તો નથી નો કર્મથી અને કર્મના ઉદયથી પણ નથી. રાગ દ્વેષ જ મૂળ પાયો. આમાં આ ક્યારે વિચારતા નથી. મૂળ કારણ કોણ છે? રાગ દ્વેષ છે. અને તે વખતે શું થાય છે? જૂના કર્મનો ઉદય, અને એમાં જોડાય તો નવું થાય. આ રીતે છે ને, મૂળ છે એમાંથી શું થાય છે ને, ઝાડ પલ્લવિત થાય ને થોડો, અને એમાંથી પછી શું થાય, બ્રાન્ચીસ ને પાંદડા ને ફૂલ અને છેલ્લે ફળ, એવું થાય છે. એટલે જ કહું છું, જો એવું હોત તો ભિખારી ને ઓછો થવું જોઈએ અને છ ખંડ ના ધણી જ્ઞાની ને વધારે થવું જોઈએ. એ સારું છે, બીજા તને ગુસ્સો કરાવે છે તો કોઈ તને સમયગ્રસન કેમ ન કરાવ્યું? અરે એટલે જ્ઞાની ભગવાન ના સમર્થન માં આવ્યું તો કરાવ્યું કેમ નહીં તને? અરે કોઈ કરાવતું હોય તો સમજી લેગે તું છૂટવાનો નથી. તને કોક દ્વેષ કરાવશે, કોક રાગ કરાવ, તો તું તો એક રમકડું થાય, રમકડું થઈ જાય છે, મુનિ થાય ને ત્યારે પેલા. તો સિદ્ધાંત બધે એક સરખો છે, પણ જો કરાવતું હોય તો તારે બંધ છોડવાનો, અભાવ કરવાનો ઉપાય તારા હાથમાં રહ્યો જ નહીં. તારા દોષે તને બંધનથી તો પેલું સ્વીકાર દે. અહીંયા બે રીતે અલ્ટિમેટ અલ્ટિમેટ, કારણ કે આ બે ગાથાઓ છે, એના પછી બે ગાથા કરીને આખો અધિકાર પૂરો થાય. જાણે આખો સારાંશ, આખો અલ્ટિમેટ ફરીથી આવી. ઓલામાં પણ જેમ શરૂઆતમાં કીધું હતું એમ અહીંયા પણ કે તું ધ્યાન રાખજે, જૂના કર્મનો ઉદય છે એટલે બંધ થાય છે એમ નથી. જૂના કર્મનો, હા નિશ્ચિતપણે જયારે નવું કર્મ બંધાશે ત્યારે જૂના કર્મનો ઉદય તો એ હશે એની ના નથી, પણ ઉદય છે એટલે બંધાશે. ને પછી એવું તો છે ને, ડિગ્રી ટુ ડિગ્રી વિકાર કરવો જ પડે. જેવો ઉદય આવ્યો એટલા પ્રમાણમાં નવું બંધ થયા વગર ભાવ ઉદય પ્રમાણે ભાવ નથી, ભાવ પ્રમાણે બંધન છે. ના પામે તેવું માનીએ કે ભાઈ કર્મ જ એવો આકરો આવે કે આપણે એટલે ડિગ્રી ટુ ડિગ્રી કર્યા વગર ચાલે જ નહીં, ચાલે જ નહીં. ડિગ્રી ટુ ડિગ્રી કર ને જરૂર નહીં એવું છે એમ, કારણ કે કર્મ જેવું જોરાવર આવે કે એનો ઉદય એટલું તો આપણે રાગ કરવો જ પડે. અરે જો કરવો જ પડે તો તું છૂટીશ કે દી? તને નિરંતર દર્શન મોની નો ઉદય છે, દર્શન મોની બાંધા કરીશ તો છૂટીશ કે દી? હર સમય શું છે, તારી પાસે ઉપાય છે, તું નથી કરતો તારો છે, જોડાવું ના જાળવું તારા હાથની વાત છે હર સમયે. એટલા માટે કે છે વેદનાન કરવાનો અવસર. તો અહીંયા આવે કે છે એ રાગ છે ત્યાં મનથી, અને રાગ છે તો બંધ થયા વગર. એ બે ગાથાઓમાં આપણને 177 અને 178 છે. સાથે લઈએ એનું હરિ ગીત. રાગ દ્વેષ ન મોહ એ આસવ નથી નથી. કારણ કે આશ્રવ ભાવ નથી અને એના ચાર પ્રકારના જે છે એ ક્યારે રાગ કરીએ તો નવા કર્મના, જૂના કર્મનો જે ઉદય છે એ રાગ દ્વેષમાં કરશું તો એ નવાનું બંધન થશે. નવાની વાત લઈએ
તો નવા કર્મ કેમ
બંધ, અહીંયા કે બંધાતા જ નથી, અહીંયા તે શૈલી છે. આખી એની શ્રદ્ધાની અપેક્ષા એ એને ક્યારે મિથ્યાત્વ અને અનંતતાનું બંધાતા નથી, એ નથી ભોલા. ભોલા જે અસ્થિરતાના બંધાય છે એની અહીંયા ગણતરી કરી નથી. બાકી તો જેટલો રાગ છે એટલો તો નવા બંધ. પણ અહીંયા બે વાત આખી લીધી છે, જ્ઞાની બંધાતા નથી અને અજ્ઞાની બંધાયા વગર તો નથી, એ શૈલીથી છે. એનો અનુવાદ લઈએ, રાગ દ્વેષ અને મોહ એ આશ્રવો સમ્યક દ્રષ્ટિને નથી. આ કોણ લીધા? જીવના પેણા રાગ દ્વેષ ઓલામાં મિથ્યાત્વ એ રીતે, એ અહીંયા રાગ દ્વેષ મોહ એ આશ્રવો. એ આશ્રવ એટલે ફરીથી ક્યા? ભાવ આશ્રવ. રાગ દ્વેષ મોહ જીવના પેણાવે એ ભાવ આશ્રવ સમ્યક દ્રષ્ટિને, અને તેથી આ આશ્રવ ભાવ વિના દ્રવ્ય પ્રત્યયો એટલે કોણ આવ્યા? દ્રવ્ય પ્રત્યયો જૂના કર્મનો ઉદય, અને એ કોનું નથી? કર્મ બંધના કારણ થતા નથી. થઈ ગયું ત્રણે? રાગ દ્વેષ
મોહ
અને એમાં પણ લઈએ આપણે પેલું ફરીથી રાગ દ્વેષ મોહ એ ક્યાં લીધા? ફરીથી એ આશ્રવ એટલે જીવના પૈણા, અને અહીંયા મિથ્યાત્વ સહિતના છે એટલે એ લઈ એ સમ્યક દ્રષ્ટિને નથી. સમ્યક દ્રષ્ટિ કેટલામ ગુણ સ્થાને હોય? સાતમે થાય સમ્યક દ્રષ્ટિ, આત્માની અનુભૂતિ હોય. ચોથે તો કાંઈ ન હોય, ખાલી એમ જ તો ખાલી હોય હું આત્મા છું. હવે ત્રીજી અંતને એને શું ખબર પડે આત્મા કોણ છે ને, એમાં અનંત ગુણ ને દ્રવ્ય કર્મ ભાવ મો કર્મથી રહીત ને એવું બધું કાંઈ ના ખબર હોય ત્રીજ હોય ને? હા તો ભાઈ એમ થોડું સમ્યક દર્શન થાય એને બધી કઈ ખબર? સાત તત્વો ને નવ પદાર્થ ને છ દ્રવ્ય ને એને બધું એ બધું એટલે એ આમ થતું હશે કે ખાલી પછી હું આત્મા છું એવું બધું કઈ આમ ધૂંધળું ધૂંધળું બધું થતું હશે. અહીંયા તો ભણાવે ને આમ ખબર હોય બધું આમ ફટફટ તમે કેવા પ્રશ્નોના જવાબ આપે આમ બધી ભેદ પ્રભેદ કયો તો આમ કંઠાસ્થ હોય એને જોવી ન પડે કે એટલું જ્ઞાન તો લાવો પેલા તમે. એવું તો જ્ઞાન છે ને ખાલી છે એને નિષેધ કરો તમે પોતે તો પાળવા નહીં, અને બીજા પાળે એમાં શું કરો? નિષેધ કરો. એકવાર પાળી તો જવો, ગાડા પગે એકવાર ભીખા તો રહી જવો, ખબર પડે. હા એટલે જ ને, તમારે કરવું નથી એટલે બધું નકામું. ત્યારે પાળી હકવાની શક્તિ ને તેવડ નહીં. આ જ રીતે જીવ છે ને કોઈ ને કોઈ કસાયની મંદતામાં ને ધારણા જ્ઞાનમાં ફસાઈ પડે, એને એમાં જ એને અધિકતા. એક વેદન પૂર્વકનું જે કામ થવું જોઈએ એની વાત એને પછી ત્યાં રાગ દ્વેષ અને મોહ એ કહેવા છે ભાવ આશ્રવ એ, અને સમ્યક દ્રષ્ટિને નથી. અને તેથી આશ્રવ ભાવ વિના આવા ભાવ આશ્રવ વિના દ્રવ્ય પ્રત્યય, દ્રવ્ય પ્રત્યય એટલે ફરીથી ક્યાં લેવા? જૂના કર્મનો ઉદય. ખાલી પડ્યા છે એમની પાસે જૂના કર્મનો ઉદય, અને એ પણ કેવા લેવા? અજ્ઞાને બાંધેલા થઈએ એ બાંધેલા. અને હવે શબ્દ શું આપ્યો? કર્મ બંધના કારણ નથી. નવા આવવાનું એમ ન આવ્યો, અહીં બંધ થઈ ગયો. આશ્રમ ની વાત ન આવે, અરે ભાઈ આશ્રમ નથી થતા તો બંધ પણ નથી, એનું ફળ દઈ દે એમ. રાગ દ્વેષ મોહ નથી તો કર્મનો ઉદય આવે છે, અને તો નવા આવતા નથી, અને નવા આવતા નથી તો બંધ પણ નથી, એ રીતે અહીંયા લઈ લીધું. બાકી તો આશ્રમ ને આશ્રમની જે વાત કરી તે રીતે ભાવ આશ્રમ નથી તો જૂના કર્મનો ઉદય આવે છે, પણ છતાં પણ હવે નવા આશ્રમ આવતા અને નવા આવતા નથી તો નવો બંધ પણ થતો નથી. અને હવે એની સામે મિથ્યાત્વાદી ચાર પ્રકારના હેતુ આઠ પ્રકારના કર્મોના કારણ કહેવામાં આવ્યા છે. હવે આ કોણ? મિથ્યાત્વાદી ચાર પ્રકારના હેતુ, મિથ્યાત્વાદી ચાર પ્રકાર
કોણ?
એ પ્રકૃતિ, પ્રકૃતિ મિથ્યાત્વાદી જે છે ને એ મિથ્યાત્વાદી ચાર પ્રકારના હેતુ મિથ્યાત્વ અવૃત્તિ કસાય યોગ એ કર્મની પ્રકૃતિના એ આઠ પ્રકારના કર્મોના કારણ કહેવામાં આવ્યા. એટલે આ જૂના કર્મના ઉદયમાં અને નવા આવે છે આઠ કર્મ નવા દ્રવ્ય એ એના કારણ કહેવામાં આવ્યા છે. એટલે અહીંયા જૂના કર્મનો ઉદય છે ચાર પ્રકારે અને સામે નાના વર્ણાદી આઠ કર્મ ત્યાં આવે છે. અને તેમને પણ એટલે કોણ જૂના કર્મના ઉદયને નવા આવવાના કારણમાં કારણનું કારણ નિમિત્તનું નિમિત્ત એટલે માત્ર નિમિત્તના નિમિત્ત અહીંયા કારણ એટલે નિમિત્ત કારણ હેતુનો હેતુ જૂના કર્મનો ઉદય નવાનો હેતુ પણ એનો પણ હેતુ કોણ છે જીવના રાગ દ્વેષી જીવના પણ આવ્યો ને જીવના રાગ આદિ ભાવો કારણ છે આવી ગયા. ફરીથી ત્રણ આવ્યા પેલામાં ત્રણ આવ્યા હતા અહીંયા ત્રણ આવી ગયા. પેલામાં ત્રણ ક્યાં આવ્યા હતા અહીંયા અહીંયા આમાં જ રાગ દ્વેષ મોહી કોના લીધા જીવના પણ આપણા પરિણામ પછી એનાથી આશ્રવ એના દ્રવ્ય પ્રત્યે એટલે જૂના કર્મનો ઉદય અને નવા કર્મ બનવું એટલે એ આવવાનું કારણ ત્રણ થઈ ગયા. એમાં અહીંયા પણ મિથ્યાત્વાદી ચાર પ્રકાર કોણ આવ્યા જૂના કર્મના ઉદય એ પ્રત્યે અને આવા આઠ કર્મ જે આવે એ નવા આવે અને એમને પણ કારણ કોણ છે રાગાદિ ભાવ એટલે જીવના રાગાદિ ભાવ થઈ ગયું ત્રણ પ્રકાર કારણ છે. અને તેથી આ પ્રૂવ થયું આ નક્કી થયું કે રાગાદિ ભાવોના અભાવમાં શું થાય છે જૂના કર્મનો ઉદય નવા આવવાનું કારણ થતા નથી માટે બંધ થતો નથી. રાગાદિ કારણ કે પેલા મૂળ કારણનો અભાવ તો એનાથી જૂના કર્મનો ઉદય છે એ નવા આવવાનું કારણ બનતું જે ગ્રાઉન્ડ એટલે કે ને ફાઉન્ડેશન જ નાખ્યું નથી તો મકાન બંધાતું રહેતું નથી તો આપણે રહેવા જતા નથી. ફાઉન્ડેશન નથી તો મકાન નથી અને મકાન નથી તો એમ અહીંયા મૂળ જીવના રાગ દ્વેષમો નથી તો એમાં જૂના કર્મનો ઉદય એ નવાનું કારણ બનતું તો રાગાદેની ભાવના અભાવમાં કર્મ બંધાતા નથી અને એ જ્ઞાનીને તો હોતા નથી માટે સમ્યક દ્રષ્ટિને બંધ નથી એનો વિસ્તાર છે.
પુરુષોત્તમ મહાનસ પરમ સર્વસ્વ